એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે પશ્ચિમી રાજકીય વિચાર પર બહુ મોટી અસર છોડી છે. એરિસ્ટોટલનું રાજકારણ એટલે કે પોલિટિક્સ. વિચાર કરો, લગભગ 2300 વર્ષ જૂનું પુસ્તક.
નમસ્કાર. અને ખરેખર આ પુસ્તક ખાલી ઇતિહાસ નથી. એરિસ્ટોટલે જે સવાલો પૂછ્યા છે, જેમ કે રાજ્ય શા માટે હોય છે, એનો ખરો હેતુ શું, અને એક સારો નાગરિક કોને કહેવાય, આ બધા સવાલો મને લાગે છે આજે પણ એટલા જ કદાચ વધારે મહત્વના છે.
બરાબર. ખાસ કરીને અત્યારે જ્યારે આપણે શાસન કેવી રીતે ચાલે છે, સમાજમાં આપણી શું ભૂમિકા છે, આપણી જવાબદારીઓ શું છે, એ બધું સતત વિચારતા હોઈએ છીએ, તો આજની આપણી આખી વાતચીતનો મુખ્ય મુદ્દો એ રહેશે કે ભાઈ, આજના જમાનામાં રાજ્યનો રોલ શું હોવો જોઈએ, એનો સાચો ગોલ શું, શું આ જૂનું પુસ્તક આપણને કંઈક નવું શીખવી શકે છે?
ચોક્કસ, કોશિશ કરી શકીએ.
તો ચાલો શરૂ કરીએ. પહેલા તો જેમણે આ વિચારો આપ્યા એ એરિસ્ટોટલ વિશે થોડું જાણીએ. કોણ હતા એ?
ચોક્કસ. એરિસ્ટોટલ, જેમનો સમય લગભગ 384 થી 322 BC ગણાય છે, એ પ્રાચીન ગ્રીસના બહુ મોટા ફિલોસોફર હતા. એમના ગુરુ હતા પ્લેટો, જેમની એથેન્સની પ્રખ્યાત એકેડેમીમાં એમણે લગભગ
20 વર્ષ અભ્યાસ કર્યો.
હા, અને એક રસપ્રદ વાત એ છે કે તેઓ વિશ્વ વિજેતા સિકંદર મહાનના શિક્ષક પણ હતા.
ઓ વાહ, આ તો ખબર નહોતી. અને એમણે પોતે પણ એથેન્સમાં લાઇસિયમ નામની પોતાની શાળા શરૂ કરી હતી, નહીં?
બરાબર. અને એમનું જ્ઞાન પણ કેવું, તર્કશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજકારણ, કેટલા બધા વિષયો પર એમણે લખ્યું છે.
પણ રાજકારણના વિચારક તરીકે એ અલગ કેમ પડ્યા? એમનો દ્રષ્ટિકોણ કેમ આટલો પ્રભાવશાળી બન્યો?
મુખ્યત્વે બે કારણો કહી શકાય. એક તો એમનો અભિગમ, એમની મેથડ. જો એમના ગુરુ પ્લેટો થોડા આદર્શવાદી હતા, એકદમ પરફેક્ટ કાલ્પનિક રાજ્ય કેવું હોય એની વાતો કરતા, જ્યારે એરિસ્ટોટલ એ વધારે પ્રેક્ટિકલ હતા, અનુભવ પર ભાર મૂકનારા.
એટલે કે રિયલ વર્લ્ડમાં શું ચાલે છે એ જોતા હતા.
બરાબર. એમણે ખાલી થિયરી ના આપી, પણ એ જમાનાના લગભગ 158 જેટલા ગ્રીસનગર રાજ્યોના જે અસલી બંધારણ હતા ને, એનો અભ્યાસ કર્યો, સરખામણી કરી, વાસ્તવિકતામાંથી શીખવું એ એમનો રસ્તો હતો.
આ તો બહુ મહત્વનું. અને બીજું કારણ?
બીજું અને કદાચ વધુ મહત્વનું, એમણે રાજકારણને નીતિશાસ્ત્ર સાથે જોડ્યું. એમના માટે પોલિટિક્સ એટલે ખાલી પાવર ગેમ નહોતી.
અચ્છા.
હા, એ તો એક ખોજ હતી કે આપણે વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે સારું જીવન કેવી રીતે જીવી શકીએ. રાજ્યનો મૂળ હેતુ જ નાગરિકોને નૈતિક અને બૌદ્ધિક રીતે સારા બનવામાં, વિકસવામાં મદદ કરવાનો છે. આ જ વિચારે એમને પોલિટિકલ સાયન્સના પિતામાં બનાવ્યા, એમ કહી શકાય.
આ તો બહુ ઊંડી વાત છે. તો ચાલો હવે એમના આ પુસ્તક રાજકારણના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે આ પુસ્તક મુખ્યત્વે?
પુસ્તકનો જે સેન્ટ્રલ આઈડિયા છે ને, એ બહુ પાવરફુલ છે અને કદાચ થોડો નવાઈ લાગે એવો પણ. એરિસ્ટોટલ કહે છે કે રાજ્ય એટલે કે પોલીસ, જે ગ્રીક નગર રાજ્ય હતું, એ કોઈ માણસે બનાવેલો કોન્ટ્રાક્ટ નથી કે ખાલી જરૂર પડી એટલે બનાવી દીધો, એવું નથી. એ તો એક કુદરતી સંસ્થા છે.
કુદરતી મતલબ જેમ ઝાડ ઉગે એમ, કે પછી કુટુંબ જેવું?
હા, કુટુંબ જેવું. જેમ કુટુંબ કુદરતી છે, એમ રાજ્ય પણ. એમનું કહેવું છે કે માણસ છે ને, એ સ્વભાવથી જ એક રાજકીય પ્રાણી છે. ઝૂન પોલિટિકોન એમ ગ્રીકમાં કહે છે.
રાજકીય પ્રાણી એટલે આપણે બધા નેતા બનવા જ જન્મ્યા છીએ?
ના ના, એ અર્થમાં નહીં. એનો મતલબ છે કે આપણે સામાજિક જીવો છીએ. આપણે એકલા અટુલા રહીને આપણી પૂરી ક્ષમતાએ પહોંચી જ ના શકીએ. આપણને એક વ્યવસ્થિત સમાજની એટલે કે રાજ્યની જરૂર પડે છે, જ્યાં આપણે ભાષા, તર્ક, નીતિ નિયમોનો ઉપયોગ કરીને સાથે રહી શકીએ, વિકાસ કરી શકીએ.
સમજાયું. અને આ રાજ્યનો અંતિમ ધ્યેય શું? ખાલી સલામતી અને ઓર્ડર જાળવવો?
ના, એ તો પહેલું પગથિયું છે. એરિસ્ટોટલ માટે રાજ્યનો સૌથી ઊંચો અંતિમ હેતુ છે સારું જીવન શક્ય બનાવવું, જેને એ યુડેમોનિયા કહે છે. હવે આ યુડેમોનિયા એટલે ખાલી હેપીનેસ કે મોજ મજા નહીં.
તો શું?
એનો અર્થ છે માનવીય શ્રેષ્ઠતા, સદગુણનો વિકાસ, આપણી જે ક્ષમતાઓ છે એનો પૂરેપૂરો વિકાસ. રાજ્ય એટલા માટે છે કે નાગરિકોને આ લેવલ સુધી પહોંચવામાં મદદ કરે. આખું પુસ્તક એ જ શોધે છે કે ભાઈ કેવા પ્રકારનું રાજ્ય, કેવું શાસન આ હેતુને બેસ્ટ રીતે પૂરો પાડી શકે.
ઓકે, એટલે આ પુસ્તક કોઈ એક રેડીમેડ આઈડિયલ સ્ટેટની બ્લુપ્રિન્ટ નથી આપતું, પણ રાજકીય જીવન કેવું હોય, કેવું હોવું જોઈએ એનું એનાલિસિસ કરે છે એમને.
બિલકુલ, એ જુદા જુદા બંધારણો તપાસે છે, સારા નરસા પાસા જુએ છે, રાજ્યોમાં અસ્થિરતા કેમ આવે છે એના કારણો શોધે છે, અને એને રોકવા શું કરવું જોઈએ એ પણ સૂચવે છે. એટલે રિયલ લાઈફના અનુભવો અને ઊંચા નૈતિક આદર્શોનો એક અનોખું મિશ્રણ છે આ પુસ્તક.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના અમુક મુખ્ય વિચારોની જરા વિગતે વાત કરીએ. આપણે દરેક ભાગ પર ક્રમશઃ જવાને બદલે એના મુખ્ય થીમ્સ પર ફોકસ કરીએ, ખાસ કરીને રાજ્યની ભૂમિકા અને હેતુના સંદર્ભમાં. પહેલો મુદ્દો લઈએ, રાજ્ય કુદરતી છે અને એનો હેતુ.
હા, પુસ્તકની શરૂઆત જ આ પાયાના વિચારથી થાય છે. એરિસ્ટોટલ સમજાવે છે કે સમાજ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વિકસે છે. પહેલાં કુટુંબ, જેને એ ઓઇકોસ કહે છે, જે આપણી રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પછી ઘણા કુટુંબો મળીને ગામ બને, અને અંતે ઘણા ગામ મળીને નગર રાજ્ય એટલે કે પોલીસ બને છે. આ પોલીસ આત્મનિર્ભર હોય છે અને સારા જીવન માટે જે પણ જરૂરી છે તે પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે. અહીં જે પેલી ફેમસ વાત કહે છે, માણસ સ્વભાવે રાજકીય પ્રાણી છે, રાજ્ય વગર માણસ અધૂરો છે એમ સમજો.
પણ એક મિનિટ, કુટુંબ અને રાજ્ય બંનેનો હેતુ એક જ છે? કુટુંબમાં તો પ્રેમ, લાગણી, સંભાળ મુખ્ય હોય, રાજ્યમાં કાયદો, શાસન એ અલગ નથી?
સારો સવાલ છે. હેતુ એકદમ સરખો નથી, પણ જોડાયેલો છે. કુટુંબ આપણને જીવતા રાખવા અને શરૂઆતની નૈતિકતા શીખવવા માટે જરૂરી છે, પણ રાજ્ય એનાથી એક લેવલ ઉપરનું ઓર્ગેનાઇઝેશન છે. એ ન્યાય આપે, સુરક્ષા આપે, અને સૌથી અગત્યનું, સદ્ગુણી જીવન જીવવા માટેની તકો અને સ્ટ્રક્ચર પૂરું પાડે. એટલે રાજ્યનો હેતુ વધારે વ્યાપક છે. એરિસ્ટોટલ આ જ પુસ્તકમાં ઘરગથ્થુ સંબંધો, પતિ પત્ની, માલિક ગુલામ અને સંપત્તિ કેવી રીતે મેળવવી એની પણ ચર્ચા કરે છે. જો કે એમનો જે કુદરતી ગુલામીનો સિદ્ધાંત છે એ આજે બિલકુલ સ્વીકાર્ય નથી અને બહુ વિવાદાસ્પદ છે, પણ એ એમના સમયના સમાજનું પ્રતિબિંબ ગણી શકાય.
બરાબર, હવે આગળ વધીએ. નાગરિકતા અને શાસનના પ્રકારો. એરિસ્ટોટલ માટે સિટીઝન એટલે કોણ અને સારું ગવર્નન્સ કોને કહેવાય?
એરિસ્ટોટલની નાગરિકની વ્યાખ્યા બહુ એક્ટિવ છે. સિટીઝન એટલે ખાલી જે રાજ્યમાં રહેતો હોય એ વ્યક્તિ નહીં, પણ જે ન્યાય આપવાના અને રાજકીય નિર્ણયો લેવાના કામમાં સક્રિય રીતે ભાગ લેતો હોય, જે શાસન કરવા અને શાસિત થવા બંને માટે સક્ષમ અને હકદાર હોય.
અચ્છા, એટલે કે પાર્ટિસિપેશન જરૂરી છે. આ તો આજના ડેમોક્રેસી જેવું જ કંઈક લાગે છે.
હા, ઘણું સામ્ય છે. અને શાસનના પ્રકારોની વાત કરીએ તો એમણે 6 મુખ્ય પ્રકારો ગણાવ્યા. એ 2 વસ્તુ પર આધાર રાખે છે. શાસન કોણ કરે છે? એક વ્યક્તિ, થોડા લોકો કે ઘણા લોકો? અને કયા હેતુથી કરે છે? બધાના ભલા માટે કે પોતાના સ્વાર્થ માટે?
અચ્છા, એ કયા 6 પ્રકાર છે?
જુઓ, જે સાચા સ્વરૂપો છે, જે સામાન્ય હિત માટે કામ કરે છે, એ છે રાજાશાહી, મોનાર્કી, જો રાજા સદગુણી હોય. કુલીનશાહી, એરિસ્ટોક્રેસી, જેમાં થોડા શ્રેષ્ઠ સદગુણી લોકો શાસન કરે. અને પોનિટી, એને આપણે બંધારણીય શાસન કહી શકીએ, જેમાં ઘણા લોકો કાયદા મુજબ સામાન્ય હિત માટે શાસન કરે.
ઓકે, અને ખરાબ સ્વરૂપો કયા?
એ છે આ સાચા સ્વરૂપોના બગડેલા રૂપ, જે સ્વાર્થ માટે ચાલે. રાજાશાહી બગડે તો બને તાનાશાહી, ટાયરેની. કુલીનશાહી બગડે તો બને અલ્પજનશાહી, ઓલિગાર્કી, એટલે કે ખાલી ધનવાનોનું શાસન. અને પોલિટી બગડે તો બને લોકશાહી.
એક મિનિટ, લોકશાહી, ડેમોક્રેસી, એનું વિકૃત સ્વરૂપ, આ શું વાત થઈ? આજે તો આપણે ડેમોક્રેસીને બેસ્ટ માનીએ છીએ, એરિસ્ટોટલ એને ખરાબ કેમ ગણે છે?
હા, આ સમજવું બહુ જરૂરી છે. જુઓ, એરિસ્ટોટલના સમયની જે એથેન્સની ડેમોક્રેસી હતી એ આજની આપણી રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી જેવી નહોતી. એ ડિરેક્ટ ડેમોક્રેસી હતી. ઘણીવાર એવું બનતું કે બહુમતી, જે સામાન્ય રીતે ગરીબ લોકોની હતી, એ લઘુમતી એટલે કે ધનિકો પર પોતાના સ્વાર્થી હિતો લાદી દેતી, જેને આપણે ટોળાશાહી, મોબ રૂલ કહી શકીએ.
ઓહ, એટલે એમને ડર હતો કે આવી સિસ્ટમમાં ન્યાય અને સ્થિરતા નહીં રહે?
બરાબર. એટલે એ પોલિટીને શ્રેષ્ઠ વ્યવહારુ વિકલ્પ ગણતા હતા. પોલિટી એટલે શું? એ લોકશાહી અને અલ્પજનશાહીના સારા તત્વોનું મિશ્રણ છે. એમાં કાયદાનું શાસન મુખ્ય હોય છે અને ખાસ કરીને મધ્યમ વર્ગની ભૂમિકા મહત્વની હોય છે. એરિસ્ટોટલ કાયદાના શાસનને જુસ્સા વગરનું કારણ, રીઝન વિધાઉટ પેશન કહે છે. એટલે કે વ્યક્તિગત રાગદ્વેષ કરતાં કાયદો વધુ સારો.
આ પોલિટી અને મધ્યમ વર્ગની વાત રસપ્રદ છે. શું સમાજની સ્ટેબિલિટી માટે મિડલ ક્લાસ આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે?
એરિસ્ટોટલના મતે તો બિલકુલ. એ માને છે કે રાજકીય અસ્થિરતા, જેને એ સ્ટેસિસ કહે છે, એનું મૂળ કારણ જ અસમાનતાની લાગણી છે. પછી એ પૈસાની હોય કે માન સન્માનની. જે બહુ અમીર છે એ લોકો વધુ પડતા ઘમંડી અને સત્તાના ભૂખ્યા હોઈ શકે, અને જે બહુ ગરીબ છે એ લોકો ઈર્ષ્યા અને ગુસ્સાથી ભરાઈને ક્રાંતિ તરફ વળી શકે છે. મધ્યમ વર્ગ આ બંને એક્સ્ટ્રીમથી દૂર હોય છે. એમને સ્થિરતા અને કાયદાના પાલનમાં વધુ રસ હોય છે. એટલે જે રાજ્યમાં મજબૂત અને મોટો મધ્યમ વર્ગ હોય એ સૌથી વધુ સ્થિર રહેવાની શક્યતા છે.
આ વાત તો આપણા આજના ભારતના સંદર્ભમાં પણ કેટલી સાચી લાગે છે. આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતા માટે મધ્યમ વર્ગ કેટલો મહત્વનો છે એની ચર્ચાઓ ચાલતી જ રહે છે.
બિલકુલ. એમનું એનાલિસિસ આજે પણ ઘણું રેલેવન્ટ છે. એ ક્રાંતિના કારણો પણ તપાસે છે, જેમ કે લોકશાહીમાં લોકોને ખોટી રીતે ઉશ્કેરનારા નેતાઓ ડેમોગોગ્સ હોય, અથવા અલ્પજનશાહીમાં શાસકો જુલમ કરે કે પછી અંદરોઅંદર લડી પડે, અને શાસન ટકાવી રાખવા માટે સંયમ રાખવાની, કાયદાનું પાલન કરવાની અને કોઈ પણ બાબતમાં અતિરેક ટાળવાની સલાહ આપે છે.
અને છેલ્લે એમણે આદર્શ રાજ્ય અને શિક્ષણ વિશે પણ વાત કરી છે. રાજ્યનો જે પેલો ઊંચો હેતુ છે, સારું જીવન, એને મેળવવામાં શિક્ષણનો શું રોલ છે?
શિક્ષણ તો એરિસ્ટોટલના વિચારના કેન્દ્રમાં છે, એમ સમજો ને. આદર્શ રાજ્ય એ જ છે જે પોતાના નાગરિકોને સદગુણી અને સુખી બનાવી શકે, અને આ કરવા માટે પબ્લિક એજ્યુકેશન એટલે કે સાર્વજનિક શિક્ષણ અનિવાર્ય છે.
પણ શિક્ષણનો હેતુ શું? ખાલી નોકરી મેળવવાનો?
ના, બિલકુલ નહીં. શિક્ષણનો મુખ્ય હેતુ છે ચારિત્ર્ય ઘડતર. એ ખાલી માહિતી આપવા માટે નથી, એ શરીર અને મન બંનેના વિકાસ પર ભાર મૂકે છે. એટલે વ્યાયામ, સંગીત, કળા, તર્ક બધું જ જરૂરી છે. એક સારો શિક્ષિત નાગરિક જ રાજ્યના કામમાં બરાબર ભાગ લઈ શકે છે. અને લેઝર એટલે કે ફ્રી ટાઈમ, નવરાશનો સમય, એનો સારો ઉપયોગ મતલબ કે બૌદ્ધિક અને નૈતિક કાર્યો માટે કરી શકે છે. ટૂંકમાં, સારું રાજ્ય બનાવવા માટે સારા નાગરિક બનાવવા પડે, અને સારા નાગરિક શિક્ષણથી બને છે.
ખૂબ સરસ. આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે એરિસ્ટોટલના રાજકારણમાંથી આજના સમય માટેના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? કયા મેઇન ટેકઅવેઝ છે?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મેસેજ રાજ્યના હેતુ વિશે જ છે. રાજ્ય ફક્ત ટકી રહેવા માટે નથી, પણ સારા જીવન માટે છે. મતલબ કે સરકારની જવાબદારી ખાલી લો એન્ડ ઓર્ડર કે ઇકોનોમી સંભાળવાની જ નથી, પણ નાગરિકો નૈતિક અને બૌદ્ધિક રીતે આગળ વધે એ માટેનું વાતાવરણ બનાવવાની પણ છે. આ વાત આપણને પબ્લિક લાઈફમાં વેલ્યુઝ અને એથિક્સ કેટલા જરૂરી છે એ વિચારવા પ્રેરે છે.
બીજો સંદેશ કદાચ નાગરિકતા સાથે જોડાયેલો છે, નહીં?
હા, નાગરિકતા એટલે એક્ટિવ પાર્ટિસિપેશન. ખાલી બેસી રહેવાનું નથી. એરિસ્ટોટલ આપણને યાદ કરાવે છે કે સારા શાસનમાં નાગરિકોની ઉદાસીનતા ના ચાલે. વોટ આપવો, આપણી આસપાસના મુદ્દાઓમાં રસ લેવો, પબ્લિક ડિબેટમાં ભાગ લેવો, આ બધું એક સારા નાગરિક તરીકે આપણી ફરજનો ભાગ છે. આપણે ખાલી શાસિત નથી, પણ શાસનનો હિસ્સો છીએ.
ત્રીજો મુદ્દો પેલો સ્થિરતા અને કાયદાના શાસનનો.
બરાબર. કાયદાનું શાસન સૌથી ઉપર. કોઈ વ્યક્તિ કે કોઈ ગ્રુપની મરજી કરતાં કાયદાનું રાજ વધુ ન્યાયી અને સ્થિર હોય છે, અને આ સ્થિરતા માટે, જેમ આપણે વાત કરી, મધ્યમ વર્ગનું મજબૂત હોવું જરૂરી છે. સમાજમાં બહુ વધારે આર્થિક અસમાનતા હોય તો રાજકીય અસ્થિરતા આવે છે. આ મુદ્દો આપણા દેશમાં બંધારણવાદ અને સોશિયલ જસ્ટિસની જે ચર્ચાઓ થાય છે એની સાથે સીધો જોડાયેલો છે.
અને ચોથો સંદેશ, જે હમણાં જ વાત થઈ, શિક્ષણ.
શિક્ષણ એ સારા સમાજનો પાયો છે. શિક્ષણનો હેતુ ખાલી જોબ માર્કેટ માટે સ્કિલ આપવાનો જ નથી, પણ જવાબદાર, વિચારશીલ અને સદગુણી નાગરિકો તૈયાર કરવાનો પણ છે. આપણે વિચારવું જોઈએ કે આપણી એજ્યુકેશન પોલિસી આ મોટા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે છે કે નહીં.
સાચી વાત છે. આ પુસ્તકના વિચારો ખરેખર એવા છે કે મનમાં લાંબો સમય રહે. જો અમુક મુખ્ય વિચારોને કોટ તરીકે યાદ રાખવા હોય તો
હા, રાખી શકાય. પહેલું તો પેલું ફેમસ, માણસ સ્વભાવે રાજકીય પ્રાણી છે. આ આપણને યાદ અપાવે છે કે આપણે સામાજિક છીએ, સાથે મળીને રહેવું આપણા નેચરમાં છે, અને પોલિટિક્સ એ લાઈફનો એક ભાગ છે, એને ઇગ્નોર ના કરી શકીએ.
બીજું, કાયદાના શાસનવાળો.
કાયદાનું શાસન કોઈ પણ વ્યક્તિના શાસન કરતાં વધુ સારું છે. આ સીધી વાત છે. નિષ્પક્ષતા, સ્થિરતા અને મનસ્વી સત્તા સામે રક્ષણ માટે કાયદો જ સર્વોપરી છે.
અને રાજ્યના હેતુ વિશે.
રાજ્ય માત્ર જીવન ટકાવવા માટે નહીં, પરંતુ સારા જીવન માટે અસ્તિત્વ ધરાવે છે. આ વાક્ય રાજ્યનો જે ઊંચો નૈતિક હેતુ છે એને સ્પષ્ટ કરે છે, નાગરિકોનો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ.
અને છેલ્લે, બંધારણ વિશે પણ એક સરસ વિચાર હતો.
હા, બંધારણ એ નાગરિક સમુદાયની જીવનશૈલી છે. મતલબ કે કોન્સ્ટિટ્યુશન એ ખાલી કાયદાની ચોપડી નથી, પણ એ સમાજ શું માને છે, ક્યાં પહોંચવા માગે છે એનું પ્રતિબિંબ છે, અને એ લોકોના કેરેક્ટરને પણ ઘડે છે.
આટલા જૂના વિચારો હોવા છતાં આજના જીવનમાં આને કેવી રીતે જોઈ શકીએ? આમાંથી કોઈ પ્રેક્ટિકલ બોધપાઠ મળે ખરો?
ચોક્કસ મળે. દાખલા તરીકે, આપણે આપણા નેતાઓ કે સરકારોને જોઈએ ત્યારે પૂછી શકીએ, શું આ લોકો ખાલી પાવરમાં રહેવા માંગે છે કે ખરેખર કોમન ગુડ, એટલે કે બધાના ભલા માટે અને સારા જીવન માટે કામ કરી રહ્યા છે? એરિસ્ટોટલ આપણને એમને જજ કરવા માટે એક ફ્રેમવર્ક આપે છે.
પેલી સક્રિય નાગરિકતાની વાત પણ બહુ પ્રેક્ટિકલ છે.
બિલકુલ. આપણે ખાલી ફરિયાદો કરવાને બદલે આપણી આસપાસના લોકલ ઇશ્યુઝમાં વધુ રસ લઈ શકીએ, વોટિંગને એક સિરિયસ ડ્યુટી સમજી શકીએ, સરકારની પોલિસી શું છે એ જાણીને એના પર સમજી વિચારીને આપણો મત રજૂ કરી શકીએ. એરિસ્ટોટલ કહે છે, આ જ સાચી નાગરિકતા છે.
અને શિક્ષણના ક્ષેત્રમાં
આપણે વિચારી શકીએ કે આપણું એજ્યુકેશન સિસ્ટમ બાળકોને ખાલી પરીક્ષાઓ પાસ કરવા માટે તૈયાર કરી રહ્યું છે, કે પછી એમને નૈતિક રીતે જવાબદાર, વિચારશીલ અને સમાજમાં પોઝિટિવ યોગદાન આપનારા નાગરિક બનાવી રહ્યું છે? શાળાઓ, કોલેજો, માતાપિતા બધા આ દિશામાં વિચારી શકે છે.
હર્ષો, મારા માટે તો સૌથી મોટી શીખ એ છે કે રાજકારણને ખાલી સત્તા કારણ કે પક્ષોની રમત તરીકે નહીં, પણ સમાજના નૈતિક વિકાસ સાથે જોડવાનો એરિસ્ટોટલનો જે આઈડિયા છે એ આજે પણ કેટલો રેલેવન્ટ છે. રાજ્યનો રોલ બહુ મોટો છે, ખાલી મેનેજમેન્ટ નથી.
અને મારા માટે પેલું પોલિટી અને મધ્યમ વર્ગ દ્વારા સ્થિરતા લાવવાનો વિચાર બહુ મહત્વનો લાગ્યો, ખાસ કરીને આજના સમયમાં જ્યારે સમાજ બહુ વહેંચાયેલો લાગે છે ત્યારે બેલેન્સ અને સંવાદિતા કેટલી જરૂરી છે એ આ વાત સમજાવે છે. અને બીજું, કાયદાનું શાસન, રૂલ ઓફ લો, એ ખાલી શબ્દ નથી પણ સારા સમાજ માટે પાયાની શરત છે, એ વાત પણ બરાબર ઉતરી ગઈ.
ટૂંકમાં, એરિસ્ટોટલનું રાજકારણ આપણને યાદ અપાવે છે કે રાજકીય જીવનનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે આપણે બધા સાથે મળીને વધુ સારું, વધુ સદગુણી જીવન જીવી શકીએ, અને એ આપણને શાસન, ન્યાય, નાગરિકતા જેવા મુદ્દાઓ પર ઊંડાણથી વિચારવા માટેના ટૂલ્સ આપે છે.
ખરેખર આ પુસ્તક ખાલી ભૂતકાળનો અભ્યાસ નથી, પણ વર્તમાનને સમજવા અને કદાચ ભવિષ્યને વધુ સારું બનાવવા માટે એક મૂલ્યવાન ગાઈડ બની શકે છે.
એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.